योगिन्द्रम् विश्ववन्द्यम् सकलगुणनिधिम् विश्ववन्द्य समस्त विश्वथी जे वंदायेला छे वंदन करवा योग्य छे समस्त समस्त विश्वमा परमात्मानु स्वरूप परमात्मा स्वयं जरे अपनी प्रत्यक्ष बिराजा होय अने एमा आपने परमना दर्शन थाय ए आपणो पुण्य छे ए आपणो परम सौभाग्य छे। जय महाराज अपना सौने माटे प्रत्यक्ष भगवान छे। सर्वत्र चराचर व्यापक छे, पूर्ण ब्रह्म छे, चराचर व्यापक सोई सुभग तनु धारी। जे चराचर व्यापक पूर्ण ब्रह्म छो ए स्वयं आप आ जय महाराज नु स्वरूप धारण करीने आप पधार्या छो। विश्ववंद्यन विश्वमा सौ वडे प्रणामित थयेला वंदायेला आदर पात्र थवू ए नानी सुनी बात नथी। માણસ નામાં કંઈક સારો સદગુણ હોય તો એ આદરવાને યોગ્ય ગણે, આ તો માણસ બહુ સારા છે, એથી વિશેષ સારા હોય તો કે આ તો આદરણીય છે, એથી પણ વધારે સદગુણ હોય તો કે આ તો પરમ પૂજ્ય છે। એ આપણામાં કંઈક વિશિષ્ટતા હોય તો જ લોકને સમાજને કે જગતને એમ થાય કે ચાલો આમની પાસે જઈએ, એમને વંદન કરીએ, એમના દર્શન કરીએ, એમની પાસે બેસીએ। આમ અનેક ભાવો જાગૃત થાય, કેમ કે એ વિગ્રહ છે એ સ્વયં પરમાત્માનો વિગ્રહ છે। મહાપુરુષો પણ બોલે છે પણ એ પોતે સ્વયં નથી બોલતા, મહાપુરુષોના મુખે ભગવાન પરમાત્મા સ્વયં બોલતા હોય છે અને વાણી અલૌકિક હોય છે, જીવ માત્રનો ઉદ્ધાર કરવા માટે છે। અને જ્યારે પણ મહાપુરુષો પોતાના શ્રીમુખથી કઈ પણ વાત કરે ને તે માત્ર ભગવત પરાયણ હોય, એમની વાણીનું માર્ગદર્શન આપણા સૌને માટે પ્રભુ પ્રાપ્તિના માર્ગની દિશા બતાવતા હોય। એટલે જગતના કલ્યાણકારી મહાપુરુષો જગતને કલ્યાણને માર્ગે જ દોરતા હોય સૌને, એટલા માટે એ વિશ્વવંદ્યમ છે। એવી કઈ શક્તિ હશે, એવી કઈ પરાકાષ્ઠા હશે કે દર્શન કરનારને એમ થાય ઓહો આપ તો વિશ્વવંદ્ય છો ને। રવિ ભાણ સાહેબ જય મહારાજના દર્શન દેરીએ કર્યા ત્યારે બહુ જ સરસ શબ્દોમાં રવિ ભાણ સાહેબે એમની પોતાની વાણીની અંદર ખૂબ સુંદર શબ્દો વાપર્યા છે। આપ તો સ્વયં આપ સ્વયં સૂર્ય સમાન તેજસ્વી છો, આપનું સ્વરૂપ દર્શનીય છે। આમ કહીને જય મહારાજનો જે મહિમા ગાયો છે અને જય મહારાજના આપણને દર્શન કરાવ્યા છે અને એમણે કહ્યું છે કે આપ રવિ સમાન તેજસ્વી છો, દેખેવું રવિ ગુરુ પરમ સ્નેહા તેજવંત, તું જે તેજવંત છે એટલા બધા તેજસ્વી છે કે આખા શરીરમાં આખા વિગ્રહની અંદર તન ઝલકત ભાના, ભાન એટલે સૂર્ય, આપના વિગ્રહમાંથી સૂર્ય સમાન પ્રકાશ ઝલકી રહ્યો છે। વિચાર કરો કે એક સંત એક વિભૂતિની પાસે જઈ અને એમાં દર્શન કરે, જે મહારાજને માટે આ શબ્દો વાપરે, તન ઝલકત તન ઝલકત ભાના. આપ જાણે આપના વિગ્રહમાં તો સૂર્ય પ્રકાશી રહ્યો છે, તો કેવું તેજ હશે, કેવું વ્યક્તિત્વ હશે કે એનું મસ્તક ઝૂકી જાય. કોઈની અગાડી માથું એમને ન ઝૂકે. સામાન્ય માણસ અગાડી ઝૂકવાનું હોય તો હું શાનું ઝૂકું, અહંકાર હોય. પણ જય મહારાજના દર્શન થતાની સાથે માથું ઝૂકે એટલે એનો અર્થ છે અહંકારને ક્યાંય મૂકી દે એક બાજુએ. માણસનું માથું ના ઝૂકે ત્યારે અહંકાર સમજી લેવાનો, અભિમાની છે. અને કોઈને તરત આદર આપી દે અને સન્માન આપી દે, પ્રણામ કરે, તો જાણવાનું કે એ અહંકાર વગરનો છે. વિશ્વવંદ્યમનું સંબોધન કર્યું જય મહારાજ માટે, તો સમસ્ત વિશ્વની અંદરની જે કઈ અહંકારની વિકૃતિઓ છે એને બાળીને ખાક ભસ્મ કરી દીધી હોય. અહંકારની એક પણ પરિસ્થિતિ, એક પણ વિકૃતિ એમનામાં સહેજ પણ દેખાય નહીં. અહંકાર નામો નિશાન કરી નાખ્યું હોય તો અહંકાર ઉપજે ક્યાંથી? અહંકાર છે આપણો પોતાનો એમ આપણને ક્યાંથી ખબર પડે? જ્યારે પણ આપણે બોલીએ છીએ ત્યારે સૌથી પહેલો અહંકાર બહાર આવે છે. હું તમને કહું છું કે, જે હું બોલાયું એટલે સૌથી પહેલો આગળ હું નામનો અહંકાર હું ફાડો મારીને સાપની માફક આવીને ઉભો રહ્યો. બોલો શું છે? હું તમને કહું એટલે આમ આવીને ઉભો રહ્યો, હું નીકળ્યો બહાર. જયારે હું શબ્દ આવે ને ત્યારે હૃદયમાંથી અહંકાર બહાર નીકળે, નાગની ફેણ ધારણ કરી. અહંકાર હૃદયમાં જ બેઠેલો છે, આત્મા પણ હૃદયમાં બેઠેલો છે. પણ જ્યાં સુધી આત્માની અનુભૂતિ હૃદયમાં ન થાય ત્યાં સુધી અહંકાર હૃદયમાંથી બહાર નીકળતો નથી. હું અને મેં એમાં ઠોસ ભરેલા હોય, નજીવી બાબતમાં હું તરત આવી, તો જ્યાં ઠોસ હૃદયની અંદર ઠોસ રૂપે અહંકાર જ ભરેલો હોય ત્યાં પરમાત્મા ક્યાં દેખાવાનો હતો? પણ જેણે અહંકારની રજ માત્ર રહેવા દીધી નથી, પોતે જ આત્મ સ્વરૂપ છે. પોતાના હૃદયમાં સમસ્ત સૃષ્ટિના બ્રહ્માંડનો જે તત્વ પરમાત્મા છે એ એનામાં આવીને બેઠો છે. અને અહંકારને હૃદયમાં અંતઃકરણમાં સહેજે સ્થાન જ નથી. આપણા ઘરની અંદર આપણી જ વ્યક્તિ હોય ના ફાવ્યો એની સાથે નિકર ઘરની બહાર, મારા ઘરમાં મારે તારું કશું જ કામ નથી, તું ના જોઈએ એમ અહંકારને પણ કહી દીધું હોય, મારા ઘરમાં તું નહીં, ખબરદાર. તો એ જે સ્થિતિ આવે ત્યારે ત્યાં અગાડી સહેજ પણ અહંકાર પોસાય જ નહીં ને, અહંકારને પોસવાનો જ નહીં. અહંકાર પોસાયો નથી કે પરમાત્મા આપણાથી દૂર ચાલ્યો. તો પરમાત્મા તત્વ સ્વયં પોતે જ હોય તો એના અંતઃકરણમાં અહંકાર હોય જ ક્યાંથી? અહંકાર ચતુષ્ટય કહેવામાં આવે છે, ચાર. મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચાર અહંકારના અંગો છે. મનમાં છે, બુદ્ધિમાં, ચિત્તમાં છે, અહંકાર ત્યાં રહેલો છે. પણ જેણે પોતાની મન બુદ્ધિ ચિત્તથી અહંકારને ક્યાંય ફેંકી દીધો છે, કચરામાં, આપણે તો તિજોરીમાં રાખીએ, હું છું શું જાણો તમે? એમને ભભકતો હોય, ભભુકતો હોય અહંકાર. મેં તમને કહ્યું તું હું જાણું છું બધું, મેં તમને કરી બતાવ્યું તું, મેં તો તમને ખવડાવ્યું તું, સદા પાલો પાણી તો મેં તમને આપ્યું તું. આમ હામો હુંફાડો મારતો હોય અહંકાર નો નાગ, તો ત્યાં આગાડી માણસના વ્યક્તિત્વની કશી જ કિંમત ના હોય. એને એના વ્યક્તિત્વને કોઈ સૂંઘે નહીં, કોઈ પૂછે નહીં. જેમ કે છે ને, છીકણી કોઈ ના લે. કેમ? અહંકાર ભરેલો છે. હવે છીકણી લેવાની વાત ના રે, ખબર જ ના પૂછે તો એને આદર કોણ આપશે? પણ જ્યાં સંપૂર્ણ અહંકાર ધોવાઈ ગયો છે, વિશ્વવંદ્યમ, જે મહારાજનું સ્વરૂપ, સ્તુતિ કરતા કરતા જેને દર્શન કર્યા કે આપ તો વિશ્વવંદ્ય છો, જગતની કોઈ પણ વ્યક્તિ ને માટે તમારો સહેજ પણ અંદરથી અહંભાવ એનો ન રે દર્શન કરતાની સાથે. પ્રણામ કરનાર, દર્શન કરનારના મનમાં પણ અહંકાર વૃત્તિ નીકળી જાય. કેમ? કે સ્વયં સાક્ષાત પરબ્રહ્મ નિરહંકાર સ્વરૂપ પ્રત્યક્ષ દર્શન થતા હોય અને સામે પેલો ઉભો હોય તો એનો અહંકાર પણ ધોવાઈ જાય. પૂર આવ્યું હોય જોશમાં ધસમસતું અને એની એની સામે અંદર જઈએ તો આપણે ધોવાઈ જઈએ, અહંકાર આપણો પણ એમ એ રીતે ધોવાઈ જાય, ઉભો જ ના રહે અહંકાર. એટલે વિશ્વવંદ્ય એટલા માટે છે કે પોતે તો અહંકારથી યોજનો દૂર છે, એની સામે ટકી ન શકે, પણ દર્શન કરવા આવનારને પણ એમ થાય કે લાય પ્રણામ કરું, વંદન કરી લઉં, સમસ્ત સૃષ્ટિના દરેક જીવને એમ થાય. અને એટલા માટે કહ્યું વિશ્વવંદ્યમ, આપ તો સૌના વાલા છો, સૌને વાત્સલ્ય આપનારા છો, સૌનો પ્રેમ પોષનારા છો આપ. એટલે અમને કોઈ પણ વ્યક્તિ, ઘરની કોઈ પણ વ્યક્તિઓને પ્રેમ પોષે એનો તો લાગે કે આ તો આપણા ઘરમાં બહુ સારા માણસ છે. કેમ? સૌને પ્રેમનું પોષણ આપે. લે પ્રેમ આપશો ને તો પ્રેમ મળશે, ધિક્કાર આપશો તો ધિક્કાર મળશે, દ્વેષ રાગદ્વેષ આપશો તો સામો પણ રાગદ્વેષ જ આવશે. આ તો ચૈતન્ય જીવનની અંદર વાત કરી, પણ કોઈ ગુમ્મટમાં ઉભા રહેજો, કોઈ પાડની ખીણમાં કે નદી કિનારે, ત્યાં પણ તમને એક આવું જ મળશે. જેવો તમારો ભાવ એવો પ્રતિભાવ મળશે, જેવો ધ્વનિ એવો પ્રતિધ્વનિ મળશે. કોઈ ગુમ્મટમાં બોલીને તમે હો બોલો જોઈ તો સામે એનો પ્રતિધ્વનિ ઉમજ આવશે. પણ ગાળ ભાડીને વાત કરો જોઈ, તમે બોલ્યા તમારી ગાળ તમારે સાંભળવાની પ્રતિધ્વનિમાં, કોને ગાળ લાગી એ સાંભળનાર ને. તો જેને પરિણામ કહેવાય, તમે જે કઈ કર્યું એનું પરિણામ લો, સારાનું પરિણામ સારું, ખોટાનું પરિણામ ખોટું. એટલે જીવનના દરેક સ્તરે એક્શન એન્ડ રિએક્શન આ બધે જ એક સરખા હોય છે. તમે જેવો વ્યવહાર સામી વ્યક્તિને આપશો એવો વ્યવહાર તમારા માટે સામો આવશે. સામા માણસની તમે નિંદા ટીકા કરશો ને તમે એને ઉતારી પાડશો, તે એના મનમાં અંદર પણ એ જ વિચારો આવવાના, તમને પણ ઉતારી પાડવાનો. એના ભલે બોલી નહીં શકતો હોય પણ એના મનમાં હશે આ કેવો દુષ્ટ છે, આ કેવો નાલાયક છે. પ્રતિધ્વનિ એનો પ્રતિભાવ આવવાનો છે. તો આપણા મનની અંદર જે ભાવો હશે એ ભાવો આપણને આપણને પાછા સામા મળશે. જય મહારાજના દર્શન અર્થે આવેલી કોઈ પણ વ્યક્તિ એને પ્રણામ કરવાનું, ઝૂકી જવાનું મન થાય. કેમ? તન ઝલકત ભાના, જેના વિગ્રહમાંથી સૂર્ય પ્રકાશ ઉઠતો હોય, અને રવિ ભાણ સાહેબ જેવા આવીને જય મહારાજને વંદન કરીને કે પૂરણ કે તમે આપ તો વિગત વિમોહા છો, અને જ્યાં કે કિન્નેવ રવિ ગુરુ વંદન સોઈ આવીને જય મહારાજને વંદન કર્યા. સત્પુરુષ સુચિન્ન, મોટા પુરુષો હોય તે મોટાને ઓળખી કાઢે. મહાપુરુષ મહાપુરુષને સાધુ સાધુને ઓળખી શકે, પણ ગ્રહસ્થી સાધુને ના ઓળખી શકે શું છે ને કેવું છે. તો રવિગુરુ રવિભાણ સાહેબે જય મહારાજને ઓળખી નાખ્યા. આપ તો આપનો વિગ્રહ, આપનો તપ, આપનું તેજ સૂર્યથી પણ અધિક છે. સૂર્ય આપનામાં વસી રહ્યો છે અને એટલા માટે સૌને વિશ્વને વંદન કરવા યોગ્ય થાય. પણ એમાં સૌમ્યતા હોય, સૌમ્ય ગુણો ભરેલા હોય એવા, કે સામે ચાલીને આપણે કઈ પણ સાંભળ્યા વગર વિચાર્યા વગર માથું મૂકી દઈએ, મારું સર્વસ્વ મેં સમર્પણ કર્યું અને જય મહારાજ મારા ભગવાન છે, માથું મૂક્યું તમ ચરણે રે, કેટલું સરસ, મન મૂક્યું મેં તમ ચરણે રે, કર જોડીને હું જાચું રે, સાધુ સાધન સતગુરુનું સાચું. મન મૂકી દેવું, સોંપી દેવું માથું, બહુ મોટી વાત છે. આજ સવારે જ એક ભાઈ ઉભા તક ભી તું સેવા કરવા આવજે અને વ્યવસ્થિત થઈને આવજે, આ બધું છોડી દેજે. એક બીજો ભાઈ સામેથી બોલ્યો લીલી જર્સી વાળો કે મહારાજ મારે વ્યસન છોડવું છે. થોડી વાર એને સમૂહ જોઈ રહ્યા અને પછી કહ્યું આ માથું ઉતારીને આપી દે, પેલું તારું માથું ઉતારીને આપી દે તો તારું વ્યસન છોડે છૂટશે. પેલો ચમકી ગયો એક વાર કે માથા સાથે મોંઘી વસ્તુ કુટેવ છે ને જલ્દી નથી છૂટતી, હરિનો માર્ગ છે સુરાનો, માથા મૂકી દેવા પડે એ વ્યસન માટે, તો બાજી આ માથું આપના ચરણમાં મૂકી દીધું. તે પેલો બીન નાસી ગયો, માથું આપી દે એમ કહ્યું, ઉતારી માથું તારું, ચાલ હમણાં છોડે. એટલે ઈશ્વરના સાનિધ્યમાં જયારે પણ કઈ જોઈતું હોય ને, અરે કઈ જોઈતું ના હોય તો પણ એમ થાય કે લાય માથું જય મહારાજને આપી દઉં. માથું આપી દેવું એટલે પગમાં મૂકી દેવું, મસ્ત ચરણમાં મૂકી દીધું, બસ આ માથું સોંપ્યું. એક આપીને આપી દેવાનું નથી, પણ એ કોણ આપી શકે માથું, છે સુરાનો નહીં કાયરનું કામ. અહંકારી માણસથી માથું ના નમે, એ કાયર કહેવાય. તો વિશ્વવંદ્યમ છે ત્યારે જય મહારાજ કેવા પરિશુદ્ધ હશે, કેવું સ્વરૂપ, બિલકુલ શુદ્ધ એટલે પરી અણી શુદ્ધ, કઈ પણ ન મળે બીજો કોઈ મેલ, મનનો મેલ કે કશું, માત્ર અણીશુદ્ધ. તો વંદન કરવા યોગ્ય મનની અંદર ભાવના આપોઆપ ઉછળ્યો આવે કે ચાલને જઈને પગે લાગી આવું, કેમ કઈક દેખાયું તને ઝલકત ભાના. તો રવિગુરુ સાહેબ આવીને, રવિભાણ સાહેબ આવીને જય મહારાજના ચરણમાં માથું મૂકી વંદન કર્યા. સત્પુરુષ મહાપુરુષો પરસ્પર વંદન કરે, એકબીજાને મળે, પણ એનો આદર્શ ભાવ એક સમાન હોય. તો આવી ઊંચી અવસ્થા, ઊંચી સ્થિતિ કે અન્ય અંદર મન મળ વિક્ષેપ ને આવરણ કશું જ ના હોય, મળ વિક્ષેપ અને આવરણ આ ત્રણ મેલ છે. મળ વિક્ષેપ અને આવરણ પડદો, આ છે મેલ ત્રણેય. એ મનના મેલ છે, જ્યાં સુધી એ મેલના પડદા ન હટે, એ વિક્ષેપ ન જાય. મનમાં થોડોક વિક્ષેપ હોય તો શંકાનો, એની સાથે બોલવાની ઈચ્છા થાય, એની સાથે વ્યવહાર કરવાની ઈચ્છા થાય, કોણ જાણે કેવો હશે આગારો, આપણે આમ કરીને વિશ્વાસ ના હોય, એનું મન કળી ના શકાતું હોય, મન મેલું હોય. એટલે મળ વિક્ષેપ અને આવરણ આ ત્રણે જ્યાં હોય ને એનાથી દૂર રહેવું પડે. તો આ ત્રણેયથી જે પોતે જ મુક્ત છે તો એને તો વંદન કરવાની ઈચ્છા થાય જ. કોઈ પણ મંદિરમાં સરસ ઠાકોરજીના શણગાર સજા હોય ને, અજાણ્યું મંદિર હોય તો એટલે આવો આવો તો ખરા, જો કેટલો સરસ શણગાર છે, બેસો વંદન કરીએ ઠાકોરજીના સાનિધ્યમાં. તો એ શું છે કે આપો આપ આપણામાં જ એ ભાવ જાગૃત થાય કે ચલો અમની પાસે જઈએ. ખૂબ વ્યક્તિત્વ ઊંચાવાનું છે, તપસ્વી છે, સંત છે, સંયમી છે, સદાચારી છે, દર્શન થતાની સાથે જ જણાઈ આવે. ચાલો તો આમ યોગેન્દ્રમ વિશ્વવંદ્યમ કહી દીધું. આવા મોટા યોગીઓના ઇન્દ્ર છો જે મહારાજ ને, તો જે સ્વરૂપે તમે સંબોધો એ સ્વરૂપે મહારાજ તમને દર્શન આપશે. વરાળમાં ભગવાન મોરલી વગાડતા મૂક્યા હતા, ભજન મંડળી અંદર બેસાડેલા હતા, તો મહારાજે સ્વયં કૃષ્ણના રૂપમાં બંસી સંભળાવી બધાને. ત્યારે સૌને થયું અહોભાવ જાગ્યો, ઓહો આ મહાપુરુષ કેવા શક્તિશાળી છે, કેવા કૃષ્ણનું સ્વરૂપ છે. બધા તો એમની પ્રશંસા કરતા ત્યાં ઉભા રહ્યા, બેસી રહ્યા. પણ લક્ષ્મણદાસજી મહારાજ લખા ભગત જોયું કે હવે બીજે ક્યાં જવું, બીજા કોને શોધવા. જે કૃષ્ણને મૂર્તિમાં દેખતા હતા એ કૃષ્ણની મૂર્તિ એમણે સ્વયં એમનામાં દર્શન કરાવ્યા, મોરલી વગાડ મોરલીનો નાદ સંભળાવ્યો ને, આથી વિશેષ કૃષ્ણ બીજા કયા હશે. તો એ લાખા ભગત એમની શોધમાં ત્યાંથી ને ત્યાંથી જ નીકળી પડ્યા કે બીજાને ક્યાં સમર્પિત થવું, બીજા કોની સાથે કરવું, બસ આજ મારું સર્વસ, એમ કરીને એમની શોધમાં નીકળી પડે. આનું નામ છે વિશ્વવંદ્ય. અજાણ્યા હતા વરાળની પાદરે ભજન મંડળમાં પહેલવેલા જ પહોંચ્યા હતા, છતાંય સૌને થયું ના ના આ તો કોઈ સાક્ષાત પરમ તેજસ્વી વિભૂતિ છે, ભગવાન સ્વયં વંદન કરવા. અજાણ્યા માણસો પણ વંદન કરી ગયા અને પહેલા જ દર્શન થતાની સાથે જ અનુભૂતિમાં જે કઈ મળ્યું એની સાથે ઉભા થયા, બધું જ ખંખેરીને જેમ બેઠા હઈએ અનુભાથી, એટલે કપડાં ખંખેરી નાખીએ છે, કચરો જોડે ના આવે, એમ લાખા ભગતે પણ આખા વરાળને પરિવારને ઘરને ખંખેરી નાખ્યું ત્યાં ત્યાં જ. અને જય મહારાજની પાછળ વિશ્વવંદ્યમ યોગીન્દ્રમ, જે યોગીઓનો પણ યોગી, દેવોનો પણ જે રાજા, એને વંદન કરવા યોગ્ય. વંદન વંદનીય નહીં, વંદન સીધા જ. વિશ્વવંદ્યમ, હવે વિશ્વવંદ્યમ કેવી રીતે કે સકલ ગુણ નિધિ, બધા જ ગુણોની નિધિ ભંડાર, એક એક ગુણ નો ભંડાર. અને શરણે આવનાર પ્રાર્થી એમ કે મહારાજ બીજું કશું નહીં, ભજન થાય એવી સાત્વિકતા આપજો ને. સકલ ગુણ નિધિ, જે મહારાજ ધ્યાનમાં બેસાય એવી કૃપા દ્રષ્ટિ કરીને દયા આપો, દયા કરો ને જોળીમાંથી કાઢીને આપી દે. કેમ સકલ ગુણ નિધિ, એક એક ગુણ નો નિધિ ભંડાર ભરેલો છે અને એમાં કેટલાય ગોડાઉન છે, દરેક એક એક સદગુણ ના ભંડાર. ગુણો કેટલા છે, સત્વગુણ રજોગુણ તમોગુણ, પણ સત્વગુણ ના ભંડાર છે. રજોગુણ ના ભંડાર હોય, માગે મહારાજ મારે ગાડી જોઈએ છે, બાધા રાખું છું, ગાડી આવી જાય એટલે ચાવી લઈને આવે, લો બાપ ગાડી આવી ગઈ, મહારાજ દયાથી મળી, મહારાજે રજોગુણ કાઢીને આપી દીધું. સકલ ગુણ નિધિ, સત્વગુણ પણ આપ્યો. મહારાજને પ્રાર્થના કરે કરવું છે, બાપજી સવાર વહેલા ઉઠાય, રોજ સવારમાં વહેલું અવાય એવી દયા કરજો. આપી દીધું, લે સવારથી વહેલા આવજો, કાલ પૂનમ છે, રોજ નહીં તો મહિનામાં એકવાર તો વહેલા આવીએ. તો એ પ્રાર્થના કરીને સુઈ જાઓ, મહારાજ તમને સવારે ઉઠાડીને લાવશે. આમ તમે જે કઈ માંગો એ જય મહારાજ આપે જ રાખેલો. કોઈ દિવસ ના નહીં, કોઈની પાસે માંગવા નહીં, મહારાજ ને ત્યાં નિયમ, લો 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 લઈ જાઓ, લો દવા તો લો, જમવાનું તો લો, કંઠી જોઈએ તો લો, છઠ્ઠીનો કપડો જોઈએ તો લો, પ્રસાદ લો, લાવો 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 નહીં, મહારાજ ને ત્યાં માત્ર લો લો. જય મહારાજ ની અન્નપૂર્ણા જોડી કેવી હશે? સાક્ષાત અન્નપૂર્ણાજીને જોડીમાં બેસી જવું પડે. જય મહારાજ ની સેવામાં હું ક્યાંથી? અન્નપૂર્ણાજી પણ આવીને જય મહારાજ ની ભિક્ષાની જોડીમાં બિરાજી ગયા હોય, ખૂટે જ નહીં, ખૂટે જ નહીં, ખૂટે જ નહીં. રામનાથજીને ત્યાં સંતોની જમાત પધારી હતી અને બધા જમવા બેઠેલા હતા અને નામ સંકીર્તન થતું હતું, 15મો અધ્યાય બોલાતો હતો, પીરસાતા પીરસાતા. જય મહારાજ પધાર્યા, ઓ રામનાથજી આટલા બધા સંતોની મંડળી તમારે ત્યાં, ચાલો લાવો હું સેવા કરું. જય મહારાજ નું પોતાનું કમંડળ હતું ને, એ કમંડળ વડે એમણે જળ પીરસવા માંડ્યું, જળ પીરસવા માંડ્યું. કમંડળ એક જ, અને એટલા બધા સંતોને જળ, બધાના જળપાત્ર ભરી દીધા, બધાના જળપાત્ર ભરી દીધા. જોડી અન્નપૂર્ણા કરમાં ક્યાંથી ખૂટે પછી? એટલા બધાને જળ પીરસ્યું પણ જય મહારાજ નું કમંડળ ભરેલું ભરેલું રહ્યું. સકલ ગુણ નિધિમ, ભંડાર, ગુણો નું ભંડાર છે જય મહારાજ, આપે જ રાખે, ક્યારેય ખૂટે નહીં. ચરિતામૃત ની કથા નો રસ આવો વહેતો હોય તો એને એમ થાય, સૌને પણ એમ થાય કે કેટલું સરસ જય મહારાજ નું ચરિત્ર છે. રામનાથજી પણ આ જોઈ ગયા કે કંઈક કળા છે, જઈને પગે પાડ્યા. એટલે રામનાથજીને કહ્યું કે આ વાત કોઈને કહેવાની નહીં, ગુપ્ત રાખવાની, પણ આ તો મારે સેવા કરવી હતી સંતોની. હવે જો આટલા મોટા સમર્થ જય મહારાજ, સકલ ગુણ નિધિમ, વિશ્વવંદ્યમ, યોગીન્દ્રમ, અને છતાંય સંતોની જળ પીરસવાની સેવા કરે. અરે ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિર અને રાજયોગ યજ્ઞ ની અંદર પતરા ઉઠાવે હેઠા જમ્યા પછી ના, કેટલી મોટી સેવા. ત્યારે એ વિશ્વવંદ્યમ કહેવાય, એ સકલ ગુણના ભંડાર એ જય મહારાજ છે. તો આપણે પણ એ વિભૂતિના સાનિધ્યમાં બેઠા છીએ અને એમને આપણે વંદીએ છીએ, આપણને શરણ મળ્યું છે, એ આપણા સૌનું અહોભાગ્ય છે. યોગીન્દ્રમ વિશ્વવંદ્યમ સકલ ગુણ નિધિમ.